તારીખ 2/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 211 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169
વસ્તુનું સ્વરૂપ બધા પ્રત્યેથી જ્ઞાનમાં જાણી હવે જ્ઞાન પ્રગટ કર. પહેલા જ્ઞાન કરવાની વાત છે, પછી અવલંબન લેવાની વાત છે. અનાદિથી જીવને પોતાના સ્વરૂપનું અવલંબન નથી. અનાદિથી રાગ અને સંયોગની આધાર બુદ્ધિથી જીવ પરિણામ કરી રહ્યો છે. એના માટે એને શું કરવું, દુઃખી થઈ રહ્યો છે, એ દુઃખ મટાડવા એને પહેલા શું કરવું. બધા પડખેથી વસ્તુનું સ્વરૂપ જાણવાનું કાર્ય જ્ઞાનમાં થાય છે. બધા પડખેથી એટલે પ્રયોજનભૂત બધા પડખેથી, એટલું લે
બરોબર.
બધા પડખેથી નો અર્થ એ છે પ્રયોજનભૂત બધા પડખેથી. કેમ કે શાસ્ત્રમાં હજારો પડખેથી વાત છે. પોતાને કેટલું પ્રયોજન છે અથવા પોતાને ક્યાં પ્રયોજન છે એ વિષયનો નિર્ણય પોતાને લેવાનો હોય છે, એ પોતાને નક્કી કરવાનો હોય છે. જો એ પોતે નક્કી કરી શકે તો જ એ પોતાનું પ્રયોજન સાધી શકે. એ મુદ્દો નક્કી ન કરી શકે તો એ પોતાનું પ્રયોજન ન સાધી શકે. એટલે પ્રયોજનભૂત બધા પડખેથી વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં જાણી પછી પોતાના સ્વભાવ સાથે જ્ઞાનની અભેદતા થાય એવું જ્ઞાન પ્રગટ કરશું, એને અભેદ જ્ઞાન કહે છે. વસ્તુનું સ્વરૂપ પ્રયોજનભૂત પડખેથી જાણતા પર પદાર્થથી ભિન્નપણું છે એવું ભેદ જ્ઞાનનું પડખું તો ઉત્પન્ન થયા વિના રહેતું જ નથી.
બરોબર,
જે ભૂલચાક થઈ રહી છે એ તો પર સાથેની અભેદપણાના અનુભવની જ ભૂલ થઈ રહી છે. અને એ પ્રયોજનભૂત વિષય છે, એટલે ભેદ જ્ઞાનમાંથી અભેદ જ્ઞાન પ્રગટ કર એમ લેવું છે. ભેદ જ્ઞાનમાં પરની અપેક્ષા છે અને અભેદ જ્ઞાનમાં સ્વની અપેક્ષા છે. અભેદપણે સ્વમાં અભેદપણે જે જ્ઞાન પ્રવર્તિ કરે છે તે જ્ઞાન પોતામાં પણ પોતાનો ભેદ પાડતો નથી. આ જ્ઞાન ને આ સ્વ, આ સ્વ ને આ જ્ઞાન, એવો પણ ભેદ એમાં નથી. અભેદ જ્ઞાન પ્રગટ કર એટલે સ્વસંવેદન પ્રગટ કર, શાસ્ત્ર ભાષામાં અધ્યાત્મ ભાષામાં એને સ્વસંવેદન કહેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે બધા પ્રયોજન ભૂત પડખેથી વસ્તુનું સ્વરૂપ જાણતા એ જાણવાનું ફળ શું, બધા પડખેથી વસ્તુનું સ્વરૂપ જાણવાની ફલશ્રુતિ શું, સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરવું, એટલે અનેક પડખે છે વસ્તુનું સ્વરૂપ જાણવામાં. સ્વાધ્યાયાદી પ્રવૃત્તિ, ચિંતન, મંથન, શ્રવણ, વાંચન વગેરે જે કોઈ પ્રવૃત્તિ છે, એ સમસ્ત પ્રવૃત્તિમાં સ્વસંવેદન ઉપજાવવાનું લક્ષ્ય છે, અથવા જે પ્રસ્તુત વિષય છે એ સ્વસંવેદનને ઉપજાવવા અર્થે છે, અને એ કેવી રીતે સિદ્ધ થાય, પ્રાપ્ત થાય, આ લક્ષ્ય એનો સંગ રહેવો જોઈએ. બધા પડખામાં આ સંગ લક્ષ્ય રહે તો કાર્ય સિદ્ધિ થાય, નહીતર કાર્ય સિદ્ધિ ન થાય. શાસ્ત્ર ભણવાનો ગુણ શું? પરથી ભિન્ન એવા જ્ઞાન સ્વભાવી આત્માનું, ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન કરવું, આત્માનું જ્ઞાન કરવું કે અભેદ જ્ઞાન કરવું, બંને એક વાત છે. તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ગુણ એટલે લાભ, અહીંયા ગુણ એટલે લાભ, અવગુણ એટલે નુકસાન, અને ગુણ એટલે લાભ. એટલું વસ્તુનું સ્વરૂપમાં સ્વપર વસ્તુ બંને લેવા, એમાં સ્વ વસ્તુ છે એની મુખ્યતા છે, અને પર વસ્તુની ગૌણતા છે, અથવા પર વસ્તુનું જ્ઞાન જાણવા પૂરતું છે, કેમ કે એમાં પોતે અટક્યો છે એટલે એ અટકવાનો વિષય નથી, એવું એટલું પ્રયોજન ત્યાં જાણવાનું થાય છે. અને સ્વ વસ્તુના જ્ઞાનમાં સ્વમાં રહેલો જે ચૈતન્યનો વૈભવ, ચૈતન્યના ગુણધર્મો, વસ્તુ વ્યવસ્થા, અને પોતાની અનંત શાંતિ, અનંત સુખ પોતામાં છે કે જેનાથી પોતે અનાદિથી અજાણ્યો હતો અને પરથી સુખ શાંતિ મેળવવાનો પ્રયત્નમાન હતો, એ બધું પ્રયોજન એક સાથે સ્વપર વસ્તુના જ્ઞાનમાં આવી જાય છે. એ રીતે બધા પ્રયોજન ભૂત પડખેથી જ્ઞાનમાં જાણે, અને એ જાણ્યા પછી પોતામાં પોતાનું અભેદ વેદન કરે. અભેદ જ્ઞાન કરે એટલે અભેદ વેદન કરે, અભેદ જ્ઞાનનો અર્થ છે. માત્ર જાણવું એમ નહીં, પણ વેદન સહિત જાણવું, એને અહીંયા અભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એવું અભેદ જ્ઞાન પ્રગટ કર, અંદરમાં સમાયા તે સમાયા, અંદરમાં જે અંતર્મુખ થઈને ઠર્યા, સમાયા એટલે ઠર્યા, એ ઠર્યા તે ઠર્યા, એવી રીતે ઠર્યા કે એ ઠરવાની અંદર વૃદ્ધિગતપણું થઈ અને પૂર્ણપણે પછી સમાઈ ગયા, સમાઈને રહી ગયા, બહાર નીકળવાનો પ્રસંગ બન્યો નહીં. એવી રીતે અંદરમાં સમાયા તે સમાયા, અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિ સુખમાં લીન થયા. વાહ, એવી રીતે સમાયા, કેવી રીતે એ સમાયા, એ વાત પહેલી લીધી. વસ્તુનું સ્વરૂપ બધા પડખેથી જાણી અને જેને અભેદ જ્ઞાન પ્રગટ કર્યું તેને આત્મામાં લીનતા થઈ, અને એ લીનતા એવા પ્રકારે થઈ કે અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિ સુખમાં પોતે રહે અને બહાર ન નીકળે એ પ્રકારે. પંચમ કાળ છે તો વિસ્મૃતિનો વિષય છે, સ્મરણ કરવાનો વિષય નથી, એ તો જાણવાનો વિષય છે. જેને પૂર્ણતાની ભાવના છે, પૂર્ણ શુદ્ધિની ભાવના છે, પૂર્ણ થવાની જેને ભાવના છે, એને તો પદે પદે પૂર્ણતા જ પોતાની ભાવનાનો વિષય જ એને મુખ્ય થાય છે. અને એ વિષય એના કથનમાં, એના વિચારમાં, એના જ્ઞાનમાં આવી જ જાય છે. આવ્યા વિના રહેતો અંદરમાં સમાયા તે સમાયા અનંત અનંત કાળ સુધી, કોઈ કાળે પણ ત્યાંથી પછી અંદર માંથી બહાર આવવાનો પ્રશ્ન રહેતો નથી. આનંદ ગુણ માંથી કોઈ પણ એક ગુણનો અથવા અનંત અવિભાગ પ્રતિછેદ માંથી કોઈ એક પ્રતિછેદ એટલે કોઈ એક અંશ મેં અનંતમાં અંશે પણ બહાર આવવાનો પ્રશ્ન રહેતો નથી. લોકાલોકમાં કેવું જ્ઞાન જણાય છે, તેથી એવું નથી કે એ કેવળ જ્ઞાનનો કોઈ અંશ બહિર્મુખ થાય છે, એવું હરગીજ નથી. એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ નથી. નિરવશેષ અંતર્મુખ રહેલા પરિપૂર્ણ નિર્મળ જ્ઞાનમાં લોકાલોકના જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે, પૂર્ણ સ્વચ્છતા થઈ હોવાને લીધે. સ્વચ્છત્વ શક્તિ પણ પૂર્ણ શુદ્ધ થઈને પરિણમે છે, તેથી સર્વજ્ઞનું પ્રતિબિંબ આવે છે. પણ ઉપયોગને બહાર આવવું થાય છે, અથવા એવી કોઈ ઉપયોગને એક અંશે બહાર આવતા લોકાલોક જણાઈ જાય છે, એવી શક્તિ છે એમ નથી. પણ સર્વથા અંતર્મુખ રહેતા સર્વ જણાઈ જાય છે, એવી શક્તિ નથી. અનંત અનંત કાળ સુધી અને અનંત અનંત સમાધિ સુખમાં તેઓ લીન થયા. જ્ઞાની અંદર ડૂબેલું છે અને પરિપૂર્ણ સુખ છે, પરિપૂર્ણ તૃપ્તિ છે, પરિતૃપ્તિ વર્તે છે. અતૃપ્તિ નથી કે બહાર આવે, પૂર્ણ તૃપ્તિ, પૂર્ણ શાંતિથી સમાધિ સુખમાં લીન થયા. આ એનો છેલ્લું આખરી ફળ છે, આખરી પરિણામ છે, આખરી નતીજો છે કે બધા પડખેથી, પ્રયોજનભૂત પડખેથી વસ્તુનું સ્વરૂપ જાણીને જો અભેદ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરવામાં આવે તો અનંતકાળ સુધીનો અનંત સુખનો એમાં લાભ છે. અનંત કાળ સુધી અનંત સુખમાં રહેવું એ અસ્થિથી એનું ફળ છે, અનર્પિતપણે એમાં નાસ્તી છે કે ભવિષ્યના અનંત કાળ પર્યંતમાં અનંત દુઃખનો નાશ એ નાસ્તિથી અનુભવ છે. અનંત દુઃખનો નાશ થઈ જાય છે. ચાર ગતિના દુઃખ છે, જન્મ મરણના, ભવ પર્યંતમાં અનેક પ્રકારના બાધા અને પીડાના દુઃખ છે, અને સૌથી વધારે મૂંઝવણનું અને અસમાધિનું જીવને દુઃખ છે. એ તમામ પ્રકારના, સમસ્ત પ્રકારના દુઃખનો નાશ છે સર્વકાળને માટે. વિચારમાં એ વાતનું મૂલ્યાંકન યથાર્થ રીતે થાય તો તે કાર્ય સંબંધનો પુરુષાર્થ ઉપડે, એવો એનો અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાથે પુરુષાર્થને ઉપડવાનો અવિનાભાવી સંબંધ બને છે. વિચારમાં એ વાતનું મૂલ્યાંકન યથાર્થ રીતે થાય તો તે કાર્ય સંબંધીનો પુરુષાર્થ ઉપડે એવો એનો અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાથે પુરુષાર્થને ઉપડવાનો અવિનાભાવી સંબંધ છે. સમજાય છતાં નકાર ન આવે અને પુરુષાર્થ ન ઉપડે તો એ સમજણનું મૂલ્યાંકન કરવાની વાસ્તવિકતા જ્ઞાનમાં ઊભી થઈ નથી. યથાર્થ અને અયથાર્થનો આ ફેર છે. જેને આ વચનો સમજાતા નથી, આ વાતમાં જેને સંમત થવાનું બનતું નથી, એનો તો પત્તો લાગવાનો પ્રશ્ન નથી. એને તો કોઈ એવા વિપરીત પૂર્વ સંસ્કાર પ્રવર્તી રહ્યા છે કે જેથી એને આ વચનો સંમત થતા નથી, વિષય સંમત થતો નથી. પણ જેને વિષય સંમત થાય છે એટલી વિપરીતતા નથી, તેને પણ યથાર્થતા આવવી એ જરૂરી છે, આવશ્યક છે. સંમત થાય અને પુરુષાર્થ ન ઉપડે તો આટલું મોટું જેનું મૂલ્ય છે કે અનંતકાળના દુઃખનો નાશ થાય અને અનંતકાળના અનંત સુખનો પ્રાપ્તિ થાય, એનું મૂલ્યાંકન વાસ્તવિક રીતે એને સમજાયું છે કે મૂલ્યાંકન થયું છે એ સમજણથી એ વાત રહેતી નથી. જીવ અનાદિથી વર્તમાન સુધી દુઃખી છે એ તો નિર્વિવાદ વિષય છે. દુઃખ મટાડવા માટે એની સર્વકાળે પ્રવૃત્તિ રહી છે એ પણ નિર્વિવાદ વિષય છે. અને સર્વકાળનું પૂરેપૂરું સુખ મળતું હોય અને સર્વકાળ માટે પૂરેપૂરું દુઃખ જતું હોય તો એની કેટલી મોટી કિંમત હોય એ વાત વાસ્તવિકપણે સમજાય કે જીવનો પુરુષાર્થ એ દિશામાં કાર્યગત ન થાય એવું બની શકતું નથી. ઉલટાની પરિસ્થિતિ તો બીજી સર્જાય છે કે એ પુરુષાર્થને કાર્યગત થતો કોઈ રોકી શકે નહીં, પોતે રોકી શકે નહીં. જેમ કેટલાક પરિણામ પોતે નથી રોકી શકતો, જે પરિણામ દુઃખદાયક હોય એ પરિણામ રોકવા ચાહે તો પણ પોતે રોકી શકતો નથી. આવેગમાં હોય છે ત્યારે, દુઃખના આવેગમાં હોય છે ત્યારે એવું બને છે કે કોઈ દુઃખદાયક પ્રસંગો બને છે જ્યાં મમત્વ હોય ત્યાં નુકસાન થાય, જીવને દુઃખની ઉત્પત્તિ થાય ત્યારે એ દુઃખદાયક, એને દુઃખનો દુઃખ જોઈતું નથી એટલે ન જોઈએ તો પણ એ પરિણામને પોતે રોકી શકતો નથી. જે પરિણામ સુખદાયક છે એને તો રોકવાની કોઈ પોતે તો ઈચ્છા ન કરે, પણ તર્ક છે આ તો કે એક વાર પોતે રોકવા ધારે તો પણ રોકી શકાય
નહીં.
પોતે રોકવા ધારતો નથી કદી, કોઈ જીવ સુખના પરિણામને તો
રોકવા ધારે નહીં,
રોકવા ઈચ્છે નહીં, ચાહે નહીં. બીજાથી રોકાવાનો પ્રશ્ન નથી, કેમ કે બીજા કોઈની પહોંચ નથી ત્યાં, પ્રતિકૂળ સંયોગોની પણ પહોંચ નથી ને અનુકૂળ સંયોગોની પણ પહોંચ નથી. અનુકૂળ સંયોગોમાં ફસાય છે તો પણ એ પોતાની આસક્તિને લઈને ફસાય છે, પોતાની સુખની કલ્પનાને લઈને ફસાય છે. અને પ્રતિકૂળ સંજોગોમાં અટવાય છે તો પણ એ પ્રતિકૂળતાની કલ્પના પોતે ઊભી કરેલી છે. ખરેખર પ્રતિકૂળતાની પહોંચ આત્મ સ્વરૂપને વિશે નથી. એટલે પુરુષાર્થ ઉત્પન્ન થવામાં કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતાનું બહાનું એ ફાલતું બહાનું જ છે, બીજું કાંઈ નથી. ખરેખર કોઈ પ્રકાર એમાં નુકસાન પુરુષાર્થને રોકનારો છે નહીં. અને અનુકૂળ પ્રતિકૂળ સિવાયની તો બીજી કોઈ પરિસ્થિતિ છે નહીં, બીજું કોઈ જીવને બહાનું છે જ નહીં. સમયસારનું વચન છે જે અવતરણ ચિહ્નમાં છે,
બહુ લોક જ્ઞાન ગુણે રહીત આ પદ નહીં પામી શકે. ગાથાનો પંક્તિ છે, બહુ લોક જ્ઞાન ગુણે રહીત આ પદ નહીં પામી શકે. બહુ લોક એટલે લોક નો, લોકમાં રહેલા જે જીવો, અનંત અનંત જીવો છે, સંસારી જીવો, એ લગભગ બધા, લગભગ મોટા ભાગના હોય જ્ઞાન ગુણ રહીત હોવાને લીધે, એને જ્ઞાનનો લાભ નહીં હોવાને લીધે, એને પોતાના જ્ઞાન સ્વભાવનો આધાર નહીં હોવાને લીધે, અને અભેદ જ્ઞાનની પ્રાપ્તિ નહીં હોવાને લીધે આ પદ નહીં પામી શકે. આ પદ એટલે જે સ્વપદ છે, અથવા અનંત સમાધિ સુખમાં પ્રાપ્ત થવાનું જે સિદ્ધ પદ છે, એ સિદ્ધને પામી નહીં શકે. જ્ઞાન ગુણથી વિષય ચાલ્યો છે સમયસારના નિર્જરાધિકારમાં. નિર્જરાધિકારમાં આચાર્ય ભગવાને જ્ઞાન ગુણ શબ્દનો પ્રયોગ કર્યો છે. બીજી ક્રિયાને જ્ઞાન ગુણ રહીતની ક્રિયા કહી છે, અને જ્ઞાન સ્વભાવનો અવલંબન, જ્ઞાન સ્વભાવનું અવલંબન લઈએ એને જ્ઞાન ક્રિયા અથવા એને જ્ઞાન ગુણ એમ કહ્યું છે.
બરોબર.
જ્ઞાનનો આધાર લેવો તે જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ એટલે શું?
જ્ઞાનનો આધાર.
જ્ઞાન ગુણ એક શબ્દમાં વિધિ આવી જાય છે. જ્ઞાનનો આધાર લેવો, જ્ઞાન માત્રનો આધાર લેવો તે જ્ઞાન ગુણ છે, અથવા એ જ્ઞાનનું સ્વાભાવિક કાર્ય છે, એ જ્ઞાનનો લાભ છે. એ સિવાય બીજો કોઈ જ્ઞાનનો લાભ નથી. કહે કે જગતના જીવોની શું સ્થિતિ છે, લોકમાં જીવોની શું સ્થિતિ છે, તે જ્ઞાન ગુણથી રહી છે. તમામ જીવો રાગ ને પુદગળ ના આધારે પરણમી રહ્યા છે. આ પરિસ્થિતિ છે. તમામ જીવો રાગ ના આધારે પરણમી રહ્યા છે, અને સંયોગ અનેક પ્રકારના પુદગળો સંયોગમાં છે. દેહ થી માંડીને અનેક પ્રકારના સચેત અચેત મિશ્ર એને આધારે પરણમી રહ્યા છે. ધર્મ ના ક્ષેત્રમાં આવીને પણ જેને આધાર બદલ્યો નથી એને લાભ થતો નથી. એટલે ત્યાં પણ રાગ નો આધાર લે છે, અને ત્યાગ નો કે મન વચન કાયા ની પ્રવૃત્તિ નો આધાર લે છે સંયમાદિ ના નિમિત્તે બાને, ત્યાં સુધી પણ એને જ્ઞાન ગુણ ની પ્રાપ્તિ નથી. ગુડ વચન છે. ક્લિશ્યતાં સ્વયમેવ દુષ્કરૈ મોક્ષૈ મુખૈ કર્મભિઃ. અનેક પ્રકારના કાર્યો કરો, કઠણ એવા, પણ રાગ અને ઉદગળ ના આધાર વાળા એવા અનેક પ્રકારના દુષ્કર માં દુષ્કર કાર્યો કરો. ઊંધે માથે તપશ્ચર્યા કરે, છ મહિના ના ઉપવાસ. ક્લિશ્યતાં, દુઃખ વેઠો તો વેઠો, ક્લેશ પામો તો પામો, એનાથી આત્માને ક્લેશ છે. આધાર પર નો લીધો કે આત્માને ક્લેશ છે, પામો તો પામો. તમારે દુઃખ પામવું હોય તો પામો, પણ એ રીત ને વિધિ નથી. ક્લિશ્યતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ. મહાવ્રત ના સહિત ના તપના ઘણા ભારથી ભગ્ન એટલે ભાંગી જઈને શરીર ને ચૂરો કરી નાખે એટલું તપ કરે, ક્લિશ્યતા એનાથી પણ તમારે ક્લેશ પામવો હોય તો પામો. પરંતુ સાક્ષાત મોક્ષ પદમ ઇદમ નિરામય પદમ, પણ સાક્ષાત આ મોક્ષ નું જે નિરામય પદ છે, સ્વસંવિધ્યમાન સ્વયં, એ તો સ્વયં થી સ્વસંવિધ્યમાન છે, એમાં ક્લેશ થવાનો નથી. નિરામય પદ છે, નિરામય એટલે જેની અંદર કોઈ આપત્તિ નથી એને નિરામય પદ કહેવામાં આવે છે. કોઈ ઉપાધિ નથી, કોઈ વ્યાધિ નથી, નિરોગી અવસ્થાને નિરામ અવસ્થા કહે છે. વૈદક ની અંદર પણ નિરોગી અવસ્થાને નિરામ અવસ્થા કહે છે, અને નિરામય બિલકુલ જેમાં કોઈ રોગ નથી, એકદમ શાંતિ છે, ઉપદ્રવ નથી. એવું જે સ્વસંવેદ્યમાન સ્વયં, એવું પોતાથી જ વેદવા યોગ્ય, એવું જે પોતાનું પદ છે, તે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના, એ જ્ઞાન ગુણ વિના કથમ અપી પ્રાપ્ત, બીજી કોઈ રીતે એ જ્ઞાન પદ ની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન પદ ની પ્રાપ્તિ થવાની બીજા કોઈ પરિણામમાં, બીજા કોઈ કાર્યમાં, બીજી કોઈ ક્રિયામાં ક્ષમતા નથી. ક્ષમતે નહીં, ક્ષમતા નથી, શક્તિ નથી કાર્ય કરવાની. એ જ્ઞાન કોણ શબ્દ અહીંયા 142 માં વાપર્યો છે, અને એના પછીની જે ગાથા છે 205 નંબર ને, એનું આ પદ છે જે ઉત્તરણ ચિહ્નમાં છે, નીચે જ આવી ગયું. વિચાર આવ્યો તો પછી આના આ ક્યાં ક્યાં હશે, નીચે જ પદ છે 142 ના કળશ પછી 205 નંબર ની ગાથામાં આ પદ આપણે ચાલુ 211 માં બોલમાં અવતરણ ચિહ્નમાં છે. હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે, જે કળશમાં વાત કરી છે તે હવે ભગવાન કુંકુંડાચાર્ય ની પૂર્વાચાર્ય ની ગાથામાં વાત કરે છે કે બહુ લોક જ્ઞાન ગુણે રહીત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતો નિયત આજ કર્મ મોક્ષે છા તને. આ 205 નંબર ની ગાથાનું પહેલું પદ છે,
બરોબર
સીધું મળી ગયું. 142 ના કળશમાં શબ્દ પ્રયોગ જ્ઞાન ગુણ નો હતો, એ થોડો ખ્યાલ હતો. જ્ઞાન ગુણ થી, જ્ઞાન ગુણ થી રહીત ઘણા લોકો આ જ્ઞાન સ્વરૂપ પદ ને પામતા નથી, પામી શકતા નથી. માટે હે ભવ્ય, જો તું કર્મ થી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો નિયત એવા આ જ્ઞાન ને ગ્રહણ કર, નિયત એવા આ જ્ઞાન ને, જ્ઞાન પદ ને ગ્રહણ કર. નિયત એટલે અનાદિ અનંત એક રૂપ એવો જે જ્ઞાન સ્વભાવ, એનું તું ગ્રહણ કર. અથવા મોક્ષ માર્ગ અનાદિ અનંત નિયત છે, જેને જ્ઞાન ગુણ કહીએ, કે જ્ઞાન જ્ઞાનનો આધાર લઈએ એવી જે સ્વસંવેદનની પ્રવૃત્તિ છે એ અનાદિ અનંત નિયત છે. કોઈ બીજી રીતે કર્મથી મુક્ત થવાનો ઉપાય કે વિધિ નથી, બીજી રીત જ નથી, બીજી વિધિ નથી, બીજી કોઈ કાર્યની પદ્ધતિ નથી. એમ હોવાથી એ પણ નિયત છે, વસ્તુનું સ્વરૂપ પણ નિયત છે, અને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની રીત પણ નિયત જ છે, બંનેને લાગુ પડે છે. કર્મકાંડમાં જ્ઞાનનું પ્રકાશન નહીં હોવાથી સઘળા કર્મકાંડ થી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. લોકો કર્મકાંડ કરે છે, કર્મકાંડી થઈ જાય છે, કે છે કે એમાં જ્ઞાનનું પ્રકાશન જ નથી, જ્ઞાનની ગેરહાજરી છે, તેથી એમાં જ્ઞાનની પ્રાપ્તિ નથી. અને જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી કેવળ એક જ્ઞાન થી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
બરોબર.
તર્ક કરે માણસ, જ્ઞાન ક્રિયા ભય મોક્ષ તો કયું છે, કેમ ક્રિયાને કર્મને ઉડાયું, કે એ જ્ઞાનનું જ્ઞાનમાં એકાગ્ર રહેવું અથવા જ્ઞાનનું સ્વભાવપણે પ્રકાશનું સંવેદનપણે પ્રકાશનું, એ જ જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનની ક્રિયા જ્ઞાનથી જુદી રહેતી નથી, જ્ઞાનની ક્રિયા જ્ઞાન સાથે હંમેશા અભેદ રહે છે. રાગકાંડ છે એ કર્મકાંડ છે, કેમ કે એના નિમિત્તે કર્મ પોતે સ્વયં ભાવ કર્મ રૂપે છે, એના નિમિત્તે દ્રવ કર્મ બંધાય છે, એના ફળ સ્વરૂપે નવ કર્મ નો સંયોગ થાય છે. એટલે એમાં ક્યાંય જ્ઞાન નથી, રાગમાં જ્ઞાન નથી, રાગના નિમિત્તે જ્ઞાનાવરણ બંધાય છે એમાં પણ. સમજી શકાય એવો વિષય એ છે કે લક્ષ કોના ઉપર છે, ક્રિયામાં લક્ષ પુદ્ગળ ઉપર રહે છે, આત્મા ઉપર રહેતું નથી. અહિયાં આત્મા ઉપર લક્ષ રહે છે તો ક્રિયા ઉપર લક્ષ નથી રહેતું, પણ યથા યોગ્ય સ્થાનમાં યથા યોગ્ય ગુણ સ્થાને યથા યોગ્ય ક્રિયા આપોઆપ થાય છે. લક્ષ ન રાખવામાં આવે તો પણ, કેમ કે પરમાર્થ સંયમ પ્રગટ થયા પછી વ્યવહારના પરિણામ આપોઆપ રીતે સંયમિત થાય છે, આપોઆપ જ સંયમિત થાય છે. એના માટે કોઈ નવી પ્રક્રિયા કે નવો પુરુષાર્થ એના માટે કરવો પડે એવી પરિસ્થિતિ રહેતી નથી, કહેવાતી નથી. કાંડ એટલે અનેક વિસ્તાર વાળું પ્રકરણ. કાંડ શબ્દ તો જુદા જુદા સંદર્ભમાં વપરાય છે. કોઈ પ્રસંગ બની ગયો હોય તો એને કાંડ કહેવામાં આવે છે, કે ભાઈ કોઈ દુર્ઘટના બની ગઈ હોય તો પણ એને કાંડ કહેવામાં આવે છે, કે ભાઈ બહુ હત્યા કરી તો કે હત્યા કાંડ. શું કહ્યું, પ્રચલિત શબ્દ છે કાંડ. અને શાસ્ત્રની અંદર વૈષ્ણવોના શાસ્ત્રની અંદર રામાયણ છે એમાં દરેક પ્રકરણને કાંડ શબ્દ લગાડેલો છે, કે બાલ કાંડ. તો રામચંદ્રજીની જે બાળક અવસ્થાનું વર્ણન છે એને બાલ કાંડ એવું નામ આપ્યું. લંકાનો લડાઈ થઈ તો લંકા કાંડ એવું નામ આપ્યું છે. વનમાં ચાલતા ચાલતા ગયા, વાલી સુગ્રીવ નો આવે છે ને આમાં, કિષ્કિંધા કાંડ છે આખો પ્રકરણ જ છે એનું, કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા નગરીમાં રાજનું પ્રકરણ એ વખતે ત્યાં ચાલે છે, બે ભાઈ લડાઈ. એ બધા કાંડ એટલે પ્રકરણ, કાંડ એટલે એક વિભાગ, આ એનો વિભાગ, આ એનો વિભાગ, આ એનો વિભાગ. તો અહીંયા ક્રિયાકાંડ એટલે આ ક્રિયાનો વિભાગ, ને જ્ઞાનકાંડ એટલે આ જ્ઞાનનો વિભાગ. કોઈ વિદ્વાનો કાંડ એટલે દુર્ઘટના અર્થ કરે છે એવું માત્ર નથી, પ્રકરણ એવો વિભાગ એવું કોઈ સમજી લે છે. હત્યાકાંડ ને એવું બધું વપરાય છે ને, અથવા ક્યાંય લૂંટફાટ થઈ ગયું હોય, ક્યાંય સળગી ગયું હોય, ક્યાંય તોફાન થઈ ગયું હોય તો કે બહુ કાંડ થઈ ગયો ત્યાં, એવો શબ્દ વપરાય છે દુર્ઘટનાના પ્રસંગે. પણ સર્વથા દુર્ઘટના એવો એનો પ્રસંગ નથી, ઘટના એવો એનો પ્રસંગ છે.
બરોબર.
છદમસ્ત રહેવું છે કે છદમસ્ત છદમસ્ત રહેવું નથી, છદમસ્ત પણ તો મટાડવું છે. તો એ મટાડવા માટે એનો ઉપાય લેવો પડશે. તો જેવો છદમસ્ત ન રહ્યા એમણે આધાર છોડ્યો હવે આપણે સદમસ્ત ન રહેવું હોય તો આધાર આધાર છોડવાનો પુરુષાર્થ કરવો, સીધી વાત છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે, આત્મામાં જ્ઞાન સ્વભાવ છે, એની હયાતી છે, એની હયાતીને શ્રદ્ધામાં સ્વીકારવી, એની હયાતીનું જ્ઞાનમાં અનુભવન કરવું, વેદન કરવું અને એમાં લીન થવું, એ જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી ગયા. આધાર લેવો એટલે આશ્રય લેવો, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને અને આચરણે કરીને, ચારિત્ર કરીને, ત્રણેય એમાં લઈ લેવા. એમાં એકનું જ્ઞાન આવે છે અને શ્રદ્ધાને ચારિત્ર નથી આવતા, એવું પણ વિચારવા યોગ્ય નથી. પણ જ્ઞાનની પ્રધાનતા હોવાથી અને અવલંબન લેવામાં એ વાત સમજવી અનુકૂળ પડતી હોવાથી આચાર્ય ભગવાન આ શબ્દ પ્રયોગ ચાલુ રાખે છે. પોતે આ શબ્દનો શ્રદ્ધાને ચારિત્ર હોવા છતાં જ્ઞાન શબ્દથી કેમ પ્રયોગ કર્યો, કહેવાનો પ્રયોગ એમ કેમ કર્યો છે કે એમ સમજવું પણ વધારે અનુકૂળ છે. સામાન્ય નહીં સમજાતું હોય એનાને પણ સમજાવવું એ અનુકૂળ છે, એટલે એ પ્રયોગ છે. પુષ્કળ કર્મ કરવાથી પણ આ જ્ઞાન પદને પામતા નથી, એટલે આચાર્ય મહારાજને ખબર છે કે આવી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર રૂપી જ્ઞાન ગુણની પદ્ધતિ, કાર્ય પદ્ધતિ છોડીને કેટલાક જીવો રાગ અને રાગ આશ્રિત મન વચન કાયાની પ્રવૃત્તિના ક્રિયાકાંડમાં, ધર્મના ક્ષેત્રમાં પણ મોક્ષ કરવાની ઈચ્છાથી, ભાવનાથી પ્રવૃત્તિ કરી રહ્યા છે, એને એમ કહે છે કે નહીં પામી શકે તો તું પામી શકીશ નહીં. બહુ સ્પષ્ટ વાત છે. પુષ્કળ કર્મ કરવાથી આ પદને નહીં પામી શકે, નહીં પામતા થકા, તેઓ કર્મથી મુક્ત થતા નથી, એનું સંસ્કૃત છે. તતો બહુઓપી બહુનાપી કર્મણા જ્ઞાન શૂન્ય ન ઇદમ ઉપલબ્ધે, ઇદમ અનુપલબ્ધે માનસ કર્મભી ન મુચ્યંતે, કર્મથી મુકાતા નથી, કર્મબંધન એને નહીં છૂટે. માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે તતઃ કર્મ મોક્ષાર્થીના, જેને કર્મથી ભાવવું છે, એક જ્ઞાનના અવલંબનથી કેવલ જ્ઞાન અવસ્તંભેન, આવો શબ્દ પડ્યો છે, કેવળ એટલે માત્ર, માત્ર જ્ઞાનના અવલંબનથી જ નિયતમ એવમ ઇદમ એકમ, નિયત જ એવું આ એક પદ એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પદમ ઉપલંબનિયમ, તેનો જ આધાર લેવા યોગ્ય છે, સ્વભાવનો જ આધાર લેવા યોગ્ય છે. નિયત પદ એટલે ત્રણેય કાળે એક રૂપ ધ્રુવ રહેતો સ્વભાવ, એને અહીંયા નિયત પદ કહેવામાં આવ્યું છે. એનો એકનો જ આધાર લેવો, બીજા કોઈનો આધાર લેવો
નહીં.
ગમે ત્યાંથી વાંચો, કહેવાની શબ્દો અને ગાથાઓ ફરે છે, વાત ફરતી નથી. આ વિશેષતા છે. એક જ કામ, એમાંથી ને એમાંથી બીજું કાઢે કે જુઓ પંદર ભેદે સિદ્ધ કયા છે, અથવા કે ચારે ત્રણ લિંગ છે એમાં જે ચાર જે લિંગના ને વ્યવહારના ભેદ છે, જે જાતની રૂચિ છે ભાવ તો પકડશે. પણ બે વાતને તો પછી મેળ કેવી રીતે કરશો, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ વાતને ઓલી વાતને કઈ મેળ છે કે પોતે પોતાની વાત તોડીને કરી છે, કે એ તો મહા બુદ્ધિમાન અને વિચક્ષણ હતા, પોતાની વાત પોતે પોતે તોડે એવું તો કઈ કરે વાહ નતા, તો પછી અહીંયા શું સમજવા યોગ્ય છે, એટલો વિચાર કર્યા અમને. આ પોતાને ગમ્યું એ પકડ્યું કે જુઓ પંદર ભેદે સિદ્ધ થાય છે. ના ના, એ આ શાસ્ત્રોમાં છે. સ્વતમ વસ્તા દિગંબરમાં ક્યાં આવતું નથી, પંદર પ્રદેશ સુધીની વાત આવતી જ નથી, હજી સુધી તો નથી વાત. નિયત જ્ઞાન પદ ને જ્ઞાન ગુણ સિવાય કોઈ બીજી રીતે પ્રાપ્ત કરી શકાતું નથી. સમ્યક દર્શન થાય, સિદ્ધ એટલે સિદ્ધ પદ ન થાય. જેમ કે પંદર ભેદમાં એ લોકોએ સ્ત્રી પર્યાય પણ મુક્તિ માની છે, તો કોઈ સ્ત્રી પર્યાય હોય ને સિદ્ધ પદ માં જાય એવું બનતું
બને.
પછી સવસ્ત્ર મુનિ પણ માન્યો છે, તો સવસ્ત્ર સવસ્ત્ર વસ્ત્ર સહિત મુનિપણ માન્યો છે, તો વસ્ત્ર સહિત મુનિપણ છે નહીં અને છતાં સિદ્ધ થાય, કેમ કે મુનિ માંથી આર્યન થઈને સિદ્ધ થાય છે ને, તેવું બને નહીં. એવું છે કે વિચારવા જેવો તો વિષય છે કે વિતરાગતા અને લીનતા કેવી વસ્તુ છે. લીનતા શું ચીજ છે? આ તો લીનતાનો વિષય છે ને, સ્વરૂપની લીનતાનો વિષય છે. તો સ્વરૂપની લીનતા ક્યારે પ્રગટ થાય? કે બહારથી બધેથી એની આસક્તિ છૂટી જાય ત્યારે. તો આસક્તિ છૂટે તો આસક્તિના નિમિત્ત પણ આપોઆપ
છૂટી જાય,
છૂટી જાય. જેમ કે આ આર્ય લોકોને અથવા જૈન વાણિયાઓને જેને જે લોકોને દારૂની આસક્તિ નથી, સામાન્ય સમાજ તો એને દારૂનું નિમિત્ત હોય જ નહીં, એ તો એને હોય. આપણા લોકોને કોઈ દારૂની આસક્તિ નથી, તો દારૂનું નિમિત્ત હોય છે કે જેને જેની આસક્તિ નથી એનું નિમિત્ત રહેતો નથી. આ એક કુદરતી વસ્તુ વ્યવસ્થા છે, લાવી શકાય છે, છોડી શકાય છે, આત્મા કરી શકે છે એ પ્રશ્ન જ નથી. પણ એ કુદરતી જેને નિમિત્ત હોતો નથી અને જેને જેને આસક્તિ હોય એને એને નિમિત્ત પણ સંભળે છે. એટલે તો અન્ય મતમાં જે પ્રતિમાની સ્થાપના છે એ રામચંદ્રજી તો મોક્ષ ગઈ આપણે સ્વીકારીએ છીએ, છતાં આપણે સ્થાપના કરી શકીએ રામચંદ્રજીની મૂર્તિની, પણ વિતરાગ
સ્વરૂપે,
દિગંબર સ્વરૂપે, ન તો માથે મુગટ પહેરાવાય કે ન તો બાજુમાં સીતાજીની મૂર્તિની સ્થાપના કરાય. જૈન રામાયણમાં પણ એમની પત્ની સીતા તરીકે સ્વીકારવામાં આવ્યો છે, એમને રાજા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એ ચરમ શરીર અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે, સિદ્ધ પદે બિરાજમાન છે, એમનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે અત્યારે દ્રવ્ય ભાવે પર્યાય દ્રવ્ય. તેમ છતાં જે લોકો એ રીતે સ્થાપના કરે છે એને અનુમોદન દેવાય
નહીં.
પછી કોઈ એમ કે તમે રામચંદ્રજીને માનતા નથી, ભાઈ માનીએ છીએ પણ તમે માનો છો તે પ્રકારે માનતા નથી એમ છે. માનવું અને કયા પ્રકારે માનવું એમાં ફરક છે, એમાં વિવેક કરવાનો છે, એ વાત છે. ખરેખર તો કેવળ જ્ઞાન નું સ્વરૂપ સ્પષ્ટ નથી ત્યાં, સમ્યક દર્શન નું સ્વરૂપ સ્પષ્ટ નથી ત્યાં. પછી સિદ્ધ થવાની વાત કેવી રીતે બરાબર હોય? એટલે શબ્દો રહી ગયા છે, જ્ઞાન અને એનો ભાવ એ બે માંથી એક કઈ વાત રહી નથી એમ છે. ખરેખર તો એમ બી પ્રશ્ન જ નથી. ગ્રહિત મિથ્યાત હોય ને સમ્યક દર્શન કેવી રીતે થાય? ગ્રહિત મિથ્યાત એટલે સામાન્ય મિથ્યાત નહીં પણ તીવ્ર વિશેષ મિથ્યાત, એને ગ્રહિત મિથ્યાત કહે છે. મિથ્યાતમાં વિશેષતા થઈ ગઈ ત્યારે એને એક વિશેષણ વધારે લાગ્યું છે. વિશેષતા એટલે વિશેષણ સહિત પણ કે આ ગ્રહિત મિથ્યાત કે મિથ્યાત વધારે જાડું થયું છે, ગાઢ થયું છે એમ સમજવા જોઈએ. પછી સમ્યક દર્શન થવાનો પ્રશ્ન ક્યાં છે? સમ્યક દર્શન થવા માટે તો મિથ્યાત ગળવું જોઈએ, ગાઢ થવું જોઈએ નહીં પણ ગળવું જોઈએ. ત્યાં તો મિથ્યાતની શક્તિ વધી, ઘટવી જોઈએ એના બદલે વધી. ક્યાંથી એને વાત સૂજે કે સાચી વાત એને સૂજે? સીધી વાત છે. ખોટું છે પણ એ પોતા નથી માનતા. પંદર પૂજેશ કોઈ ચર્ચા ચાલી છે, કેટલીક જગ્યાએ તો એમણે એમ એવું એવી રીતે પણ જવાબ દીધા છે કે વર્તમાનમાં જે જૈનના શાસ્ત્રો કહેવાય છે, શું એનો અર્થ થાય? વર્તમાનમાં જે જૈનના શાસ્ત્રો કહેવાય છે તેમાં ઘણી જગ્યાએ અંદેશાના સ્થાન છે, શંકાના સ્થાન છે. એનો અર્થ શું થયો? કે જે જૈનના શાસ્ત્રો કહેવાય છે, કહેવાય છે એનો અર્થ કે ખરેખર છે કે કેમ, આ પ્રશ્ન ઉભો કર્યો એમણે. પણ ભાષા બહુ ગુઢ વાપરી છે અને આમાં માણસને એમ ન લાગે કે આ વિરોધ પક્ષમાં ઉભા છે અને પક્ષાપક્ષી કરે છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ વક્તા હતા, એ તો લોકો એ પક્ષમાં નાખ્યા કે ભાઈ એમ એ એક પક્ષમાં પડી ગયા છે, મંડન ખંડનમાં પડી ગયા છે. અને એ નાખવું સહેલું છે, સ્પષ્ટ વક્તા માટે એવો આરોપ કરવો સહેલો છે. પણ બંને એક જ વાત કરે છે, ભાષા કરવાની પદ્ધતિમાં ફરક છે, એટલી વાત છે. જાહેરમાં નથી બોલી, એમનો પ્રસંગ જ નહોતો. આ તો પત્રો હતા, એમના પત્રોની અંદર વાત છે. પણ પત્રોની અંદર એ પત્રો એમના ઉપસ્થિતિમાં જ સર્ક્યુલેટ થતા હતા, એમની આજ્ઞાથી જ થતા હતા. કેમ કે એમના મુમુક્ષુમાં એક વિશિષ્ટતા હતી કે એમની આજ્ઞા બહાર પ્રવૃત્તિ નહોતા કરતા. જે નજીકના હતા અંબાલાલભાઈ, આ મુખ્ય અંબાલાલભાઈ આ પ્રવૃત્તિ કરતા હતા. પણ અંબાલાલભાઈ કે આ રઘુરાજ સ્વામી કે સ્વભાગભાઈ, જે લોકો નજીક હતા, એ બધા જે કાંઈ પ્રવૃત્તિ કરવી હોય, શાસ્ત્ર વાંચવું હોય તો આજ્ઞા લઈને વાંચે કે આ શાસ્ત્ર આપની આજ્ઞા હોય તો હું વાંચન કરું એમ કરે, એ જાતની પદ્ધતિ હતી. એટલે પત્રોની અંદર પરમાર્થનો વિષય આવતો હતો, મુમુક્ષુને યોગ્ય સૂચનાઓ અને માર્ગદર્શન આવતું હતું, એટલે નકલ કરી અને એ મોકલતા હતા. ઓરિજિનલ અંબાલાલભાઈ પાસે આવી જાય નહીં કે એ વાત સ્વીકારવી યોગ્ય છે એમ કરીને માર્ગ અભિપ્રાયથી લખી છે, એ વાત સમજી લેવી. તો લખનારને અન્યાય નહીં થાય, નહીંતર તમે એને કાંઈક અભિપ્રાયથી લખી છે, તમે કાંઈક અભિપ્રાય પકડી લેશો, લખનારને અન્યાય થશે. પણ જાહેરમાં બોલે કે ખાનગીમાં બોલે, એ તો જે વસ્તુ સ્થિતિ છે એમાં કઈ ફેર નથી, એનાથી બીજો કઈ ફરક પડતો નથી. બસો છ ને એ છે આટલો જ આત્મા, જેટલું આ જ્ઞાન છે એટલો આત્મા છે, એટલું જ અનુભવન કરવા યોગ્ય છે. એટલે જ્ઞાન થી જ જ્ઞાન નું અનુભવન કરવા યોગ્ય છે, એટલું તને કલ્યાણકારક છે, એટલું તારે સંતોષ પામવાનું સ્થાન છે. બસ બધું અવલંબન છોડી ના એક ના અવલંબન માં તો આવી જાય, એ બસો છ ગાથાનો વિષય છે. અને પોતાની તપાસ કરે, અવલોકન કરે તો સમજી શકે એવું કે ક્ષણે ક્ષણે પોતે કોનો આધાર લે છે, તપાસ્યા નહીં, પોતે જ આધાર લીધા વિનાનો તો પરિણામ તો નથી. પ્રતિક્ષણે કોનો આધાર લે છે, બસ આટલું તપાસે છે. તો જ્ઞાન નો આધાર પોતે લેતો નથી, એટલે જ્ઞાન ગુણ ની પ્રાપ્તિ નથી
થતી.
બાકી જે બધું કરે એ કર્મ બંધન ના ખાતે ને સંસાર ના ખાતે છે, કોઈ મોક્ષ ના ખાતે નથી. એ વાત સ્પષ્ટ થાય છે.
ભગવાન નો જય.